السلام عليكم ورحمة الله وبركاته. كم شو مرة ماما وماسيو بينو أني بايو راديو برهم بروارا ميديم ويب 1548 بر انترنت أني ساتلائت برهم بروارا راديو اسلام دوت سي او دوت زد بر دي اس تي في چانل 826 فري تو اير ساتلائت ديكودر أني راديو اسلام اپ برهم بروارا نبي مارا خوب خوب سلام امي چه كي تمي هارا چه مجاما چه أني تماري طبيعت هاري અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું તો આજે ઇન્શાલ્લાહ આપણે વાત કરવાના છે કે મા બાપની ઇજ્જત કેમ કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ હંભળતા રહેજો અને ઇન્શાલ્લાહ એક કિસ્સો બી છે થોડુંક હસી મજાક બી તો આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો કેથે જાતા નખે
પલટે જબ ઓરા કહવાદરા તારીખ કે પલટે જબ ઓરા કહવાદરા હર દોર ને માના હૈ હર દોર ને હર દોર ને માના હૈ સાલાર સહાબા કો
ચાલો તમે કહે ને કે આજે આપણે વાત કરવાના છે કે મા બાપ ના હક હું છે મા બાપની ઇજ્જત કેવી રીતે કરવું જોઈએ તો જ્યારે આપણે પેદા થયેલો ટીડારથી આપણા મા બાપ આપણી ફિકર કરે અને જ્યારે આપણે પોતે મા બાપ બને તો આપણે ઓલ ધ ટાઈમ આપણી ઓલાદની ફિકરમાં રહી મા બાપ બનવાનું બહુ મોટું કામ છે બહુ મોટી જિમ્મેદારી છે અમાનત છે અને આપણે આપણી ઓલાદ માટે કેટલી કુરબાની કરે કેટલી ફિકર કરે તો મા બાપ બનીને આપણા બી હક હોય અને આપણા મા બાપના હક હોય આપણા પર મતલબ કે આપણા પેરેન્ટ્સ પાસે રાઇટ્સ હોય જે આપણાને અદા કરવું જોઈએ હવે ઓફકોર્સ મા બાપ માશાલ્લા આપણાને એ લોકોને ઇજ્જત કરવું જોઈએ એ લોકોનું કેલું માનવું જોઈએ જ્યારે આપણે નલ્લા હોય તો આપણે આપણી મા બાપને કેલું નહીં માને આપણે મસ્તી કરે એ લોકો પછી આપણને શાઉટ કરે કંઈ કરે પણ જેમ જેમ આપણે મોટા થાય આપણે શાદી કરે પોતાની ફેમિલી કરે જ્યારે આપણને કોઈ વખત અન્ડરસ્ટેન્ડ નહીં થાય સમજ નહીં પડે કે આપણે મા બાપની હવે ના ફરમાની ના કદરી કરતા છે તો આ સાચવવું જોઈએ અને આ બહુ ખાસ છે કે આપણે મા બાપને ઓબે કરે ઓબિડિયન્સ મારે તો આપણાને આપણી મા બાપ આપણા મા બાપ આપણને કહી કે તો આપણે ઓબે કરવું જોઈએ કદાચ આપણા મા બાપ આપણને કહે તે કે મારા માટે આ દવા લાવી દે કે ઘરમાં કામ કરવાનું છે તે કરવા લાગ કે કંઈ બી હોય મા બાપ આપણને કહી કે તો આપણે એ લોકોનું કહેલું માનવું જોઈએ ઓફકોર્સ એ લોકો આપણને કંઈ ગલત કહે કંઈ હરામ કે ઇસ્લામના અગેન્સ્ટ હોય તો ઓફકોર્સ આપણને નહીં સાંભળવું જોઈએ પણ જે કંઈ ઇસ્લામના અંડર હોય તો આપણા પર જરૂરી છે કે આપણે એ લોકોનું કહેલું માને બીજું આપણને યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે મા બાપની ના ફરમાની કરે તો આ એક મોટું ગુના છે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહ્યું કે મોટા ગુનામાં હું ગણાય મોટા ગુનામાં ગણાય જ્યારે આપણે શિર્ક કરે જ્યારે આપણે મા બાપની નાફરમાની કરે જ્યારે આપણે કોઈને મર્ડર કરે અને જ્યારે આપણે કંઈ જૂઠી વાત કરે તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખાસ આ હદીસમાં કહે કે ડિસઓબેઈંગ પેરેન્ટ્સ મા બાપની નાફરમાની કરવાનો એક મેજર સિન છે મોટો ગુના છે બીજું વસ્તુ છે કે આપણે મા બાપની ઇજ્જત કરવું જોઈએ ઇંગ્લિશમાં કે રિસ્પેક્ટ કરવું જોઈએ એનો મતલબ કે આપણને ઓલાદ બનીને ગુડ એટીટ્યુડ રાખવું જોઈએ, ગુડ વર્ડ્સ વાપરવું જોઈએ, સારી રીતે બોલવું જોઈએ. જેમ જેમ આપણા મા બાપ ડોહા થાય તેમ તેમ આપણને સમજવું જોઈએ કે એ લોકો બી હવે બચ્ચાના પકન થઈ જાય. એ લોકો કેટલા વખત એક સવાલ કરે, બેબીના પકન કદાચ ખાતી વખત મેસ કરે, કદાચ એ લોકો ઘરમાં નાપાકી કરતા હોય બાય મિસ્ટેક, તો એ લોકો સાથે વધારે સબર કરવા પડે, પણ રિસ્પેક્ટફુલી આપણને એ લોકોને સાચવવું જોઈએ. તો રિસ્પેક્ટફુલી વાત કરો, નહીં કે આપણે ખીજવાય મા બાપને, નહીં કે આપણે એ લોકો પર ગુસ્સા કરે. રિસ્પેક્ટ કરવું જોઈએ, ઓનર કરવું જોઈએ. પછી બીજું વસ્તુ છે કે અલ્લાહ તાલા સૂરા ઇસરા માં કહે કે તમારા રબ તમારા પર ઇબાદત કરવાનું કહેલું છે, ઈવનના પર મતલબ અલ્લાહ પર, અને તમે તમારી મા બાપ ને ઓબે કરો, એ લોકોને કદર કરો, અને એ લોકોમાંથી એક કે બે ડોહા થઈ જાય તો એ લોકોના અઘારી ઉફ બી ની કહેજો, અને એ લોકોને એ લોકોના અઘારી અવાજ બી ઊંચો નહીં કરવાનો, પણ એ લોકો હાથે ઇજ્જતથી બોલવું જોઈએ. તો દિસ ઇઝ સૂર ઈસરામાં કુરાનની આયત છે કે મા બાપ ખાસ કહેલું છે કે મા બાપને એક ઉફ બી નહીં કરવું જોઈએ, અને મા બાપ હાથે મોટો અવાજમાં રેઝ વોઇસમાં બોલવું નહીં જોઈએ, અને એ લોકો હાથે રિસ્પેક્ટફુલ વર્ડ્સ વાપરવું જોઈએ. હવે વિચાર કરવું જોઈએ આપણે કે આપણે કેવી રીતે આપણા મા બાપને ટ્રીટ કરતા છે. દોહા હોય તો કદાચ આપણે લોકોને શાઉટ કરે, ચીકી વે બોલે, કદાચ એ લોકો આપણે કંઈ કહે તો આપણે ગુસ્સામાં એ લોકોને જવાબ આપે. આ બિલકુલ ગલત છે. ત્રીજું વસ્તુ છે કે મા બાપની શુકર અદા કરવું જોઈએ. મા બાપ મેં કહ્યું ને કે એ લોકો બહુ મોટી કુરબાની કરેલી છે આપણને મોટા કરવામાં, અને કઉ વખત આ કપડાના મામલામાં હોય, ઘરના મામલામાં હોય, ખાવાના મામલા હોય, અને આ પોયરાઓના હક હોય કે મા બાપ એ લોકો માટે પ્રોવાઈડ કરે. પણ અલ્લાહ તાલા હુકમ દે આપણે કે આપણે આપણી મા બાપ ની શુકર અદા કરે, અને આપણે અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ, સમજવું જોઈએ, પહેચાનવું જોઈએ કે એ લોકો આપણા માટે શું કરી રહેલા છે, અને કેવી રીતે એ લોકો કુરબાની આપેલા છે આપણને મોટા કરવા માટે. સૂરે લુકમાનમાં અલ્લાહ તાલા કહે કે મા બાપને શુકર અદા કરો, બી થેન્કફુલ ટુ યોર પેરેન્ટ્સ. બીજું વસ્તુ છે કે મા બાપને આપણે મળવા જવું જોઈએ. હવે અમરે એવા વખતમાં આપણે રહેતા છે કે પહેલા જેવું નિમલે કે આખી ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી સાથે રહે. હવે મોસ્ટલી મા બાપ પહેલાં આપણે ફેમિલી હોય તો મધર ફાધર ચિલ્ડ્રન, પછી પોયરાઓ મોટા થાય શાદી કરે તો મૂવ આઉટ થઈ જાય પોતાના ઘરમાં રહે, અને એન્ડમાં મા બાપ ઘરમાં એકલા રહી જાય, ડોહા થઈ જાય, ને કોઈ વખત બેઉમાંથી એક ગુજરી જાય તો એ વન લોનલી પેરેન્ટ હોય. કોઈ વખત બે પેરેન્ટ્સ બાકી હોય, કોઈ વખત એક હોય, પણ એ લોકો ઘરમાં અલોન હોય. અને આપણે આપણી ફેમિલીમાં એટલા બિઝી રહે, આપણો હસબન્ડ કે આપણી વાઈફ, આપણી ઓલાદ, કે આપણે કોઈ વખત આપણા મા બાપને મળવા જવા માટે બી ટાઈમ ની કાઢે, આપણે એને બેક ઓફ ધ ક્યુમાં મૂકી દે કે ના, ઇફ આઈ ગેટ ટાઈમ, કે મારા પાસે ચાન્સ હોય તો હું જવા. બિલકુલ ગલત છે. આપણને આપણે મા બાપને મળવા જવું જોઈએ. આ એક સારો અમાલ છે, ઇસ્લામમાં આ બહુ હાઈલી રેકોમેન્ડેડ છે. એની અરબીમાં કે સલા રહમી, એનું મતલબ મેન્ટેનિંગ ફેમિલી ટાઈઝ. દરેક ઓલાદને મા બાપ સાથે ફેમિલી ટાઈઝ મેન્ટેન કરવું જોઈએ. ને અમરે તો કેટલું આસાન છે. પહેલા જમાનામાં લોકો શાદી કરતા દૂર ચાલી જતા, પછી ઓલ ધ વે ટ્રાવેલ કરવા પડતું, પેલા સેલ ફોન ની ઉઠા, મોબાઈલ ફોન ની ઉઠા, ઘરના ફોન ની ઉઠા, તો લોકોને ફિઝિકલી જવા પડતું. હવે કેટલું ઇઝી છે ટુ મેન્ટેન ફેમિલી ટાઈઝ. મા બાપ આપણા સેલ ફોન રાખતા હોય તો આપણે એ લોકોને સેલ ફોન પર ફોન કરાય, મેસેજ કરાય, ઇન્સ્ટન્ટ મેસેજ કરાય. તો એવરી ડે આપણને કોન્ટેક્ટ કરવું જોઈએ મા બાપને, કેમ કે બહુ ઇઝી છે. સિમ્પલ વસ્તુ, બસ મેસેજમાં લખવાનું અસલામુ અલૈકુમ, હાઉ આર યુ, બસ. એટલીસ્ટ આપણે મા બાપ ને એવું ફીલ થાય કે મારે પોયરાઓ મારી ફિકર કરે, મારે ખબર પૂછે. ને એને કદાચ મા બાપ પાસે કંઈ બી પ્રોબ્લમ હોય, બીમાર હોય, કંઈ બી હોય, તો એ લોકો રિપ્લાય કરે કે આજે મને સારું નીમલે, કે આજે તારા બાવા બહુ બીમાર છે. તો એટલીસ્ટ આપણે કોન્ટેક્ટ રાખીએ તો આપણને ખબર પડે કે એ લોકોના લાઈફમાં હું થાતું છે, એ લોકોને કંઈ જરૂરત છે કે નહીં. તો આપણને વિઝિટ કરવું જોઈએ અને કોન્ટેક્ટમાં બી રહેવું જોઈએ. બીજું કે આપણે મળવા જવું જોઈએ, પાસે રહેતા હોય તો કોશિશ કરવું જોઈએ કે આપણે પોપ ઇન કરા કરે, વિઝિટ કરા કરે, ખાસ કરીને બહુ ડોહા હોય કે બીમાર હોય તો. હવે બીજું વસ્તુ છે કે મા બાપ બિચારા કે મા બાપ કોઈ વખત એવા સિચ્યુએશનમાં હોય કે એ લોકો ઓલ્ડ એજમાં પૈસા સાથે સ્ટ્રગલ કરતા હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાં હોય કોઈ વખત. અને આપણી જિમ્મેદારી છે ઓલાદ બનીને કે આપણે આ ફાઇન્ડ આઉટ કરે અને એ લોકોની મદદ કરે. કોઈ વખત મા બાપ બિચારા આપણાને કહે નહીં કે હું સ્ટ્રગલ થતી છે કે સ્ટ્રગલ થતો છે. આપણે સમજવું જોઈએ કે આ કન્ટ્રીમાં, સાઉથ આફ્રિકામાં બહુ સપોર્ટ નહીં મળે ડોહા લોકો માટે, બહુ પેન્શન બી નહીં મળે, અને બિચારા ડોહા લોકો કોઈ વખત એ લોકોના લાઈફ સેવિંગ્સ બી એટલા નહીં હોય અને મોંઘવારી કેટલી. તો આપણને આ સમજવું જોઈએ કે કદાચ એ લોકો ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી ટ્રબલમાં હોય. તો ઓલાદ બનીને આપણી જિમ્મેદારી છે કે આપણે ફાઇન્ડ આઉટ કરે કે કદાચ એ લોકો કઈ પ્રોબ્લમમાં છે, કઈ હેલ્પ જોઈતું. એમ બી આપણને આપણને આપણું દિલથી એ લોકોની મદદ કરવું જોઈએ. આપણને ગ્રોસરી શોપિંગ કરી આવવું જોઈએ, કંઈ દવા લેવા જવા પડે તો એને પે કરી રાખવાનું, ઘરમાં કંઈ કરવાનું હોય, કામ, ડેકોરેટિંગ, પેલું શું કહે, કંઈ મેન્ટેનન્સ વર્ક હોય, તેના માટે બી આપણને પૈસા આપી દેવું જોઈએ. કેમકે કોઈ વખત આપણા મા બાપ આપણને કહે નહીં પણ એ લોકો સ્ટ્રગલ કરતા હોય મંથ ટુ મંથ. બીજું કે આપણે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કે એ લોકો કંઈ કરજમાં હોય તો આપણે એ લોકોને ખિદમત કરે કે કરજ અદા કરી લે. બીજું વસ્તુ છે કે આપણને આપણે મા બાપ માટે દુઆ કરવું જોઈએ. જીવતા હોય ત્યારે બી, ગુજરી ગયેલા હોય ત્યારે બી, તો મા બાપ માટે આપણને પડવું જોઈએ. જ્યારે આપણે આપણા મા બાપને આપણે એ લોકો માટે દુઆ કરે તો આ આદત બની જાય, તો એ લોકો ગુજરી જાય પછી બી આ આદત રહે કે આપણે આપણા મા બાપ માટે દુઆ માંગતા છે. હવે જ્યારે એક ઓરડ કે મરડ ગુજરી જાય તો યાદ રાખું છું એ લોકોના બધા હારા અમાલ હવે ખતમ થઈ જાય, કમ્સ ટુ એન્ડ. પણ ત્રણ વસ્તુ ચાલુ રહે, એવું છે સદકા જારીએ કે એ માણસ કે એ બૈરીએ કંઈ સદકા આપેલો હોય જેનો કન્ટિન્યુઅસ રિવોર્ડ હોય. ફોર એક્ઝામ્પલ, એ લોકોએ પૈસા આપેલા હોય ટુવર્ડ્સ બિલ્ડિંગ અ મસ્જિદ, તો એ મસ્જિદ જ્યારે યુઝ થાય ત્યારે એનો સવાબ એ માણસને મળા કરે. બીજું વસ્તુ છે કે કંઈ બી ઇલમ આપણે કોઈને આપેલો હોય, બેનિફિશિયલ નોલેજ કોઈને આપેલો હોય, તે બી એનો બી સવાબ આપણને મળા કરે કબરમાં. તો કદાચ કોઈ કોઈને કુરાન પઢવાનું શીખારેલું હોય તો જ્યારે એ પર્સન કુરાન પઢે તો એનો સવાબ એનો ટીચરને મળે ગુજરી જાય પછી બી. અને ત્રીજું વસ્તુ છે કે જ્યારે એક મરદ કે ઓરત ગુજરી જાય તો એને બીજો હાર માલ જે ચાલુ રહે તે છે જ્યારે એના નેક ઓલાદ પોયરી કે પોયરો એના માટે પડે અને દુઆ કરે. તો ઇન્શાલ્લાહ આપણે ઈ સાલે સવાબના બારામાં બી પ્રોગ્રામ કરવું, કદાચ નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ, કે કેવી રીતે આપણે મા બાપ માટે ઈ સાલે સવાબ પડીને મોકલાવવું જોઈએ. પણ હમણે હું એમ કેમ કે એક આપણે એક વસ્તુ કરવું જોઈએ કે મા બાપ માટે જીવતા હોય કે ગુજરી ગયેલા હોય એ લોકો માટે પડવું જોઈએ, દુઆ કરવું જોઈએ. આપણા મા બાપ ગુજરી ગયેલા હોય તો ડેફિનેટલી આપણે એ લોકો માટે પડીને બક્ષવું જોઈએ, દુઆ કરવું જોઈએ, એ લોકોને કઈ બી કરજ બાકી રહેલું હોય તે પૂરું કરવું જોઈએ, કદાચ એ લોકોની હજ બાકી હોય આપણથી એ લોકો માટે હજ બી પડાય, કદાચ ખૂબ બધા નમાઝના કઝા હોય તેના માટે આપણને ફિદિયા આપી દેવાય. તો આપણે આપણા મા બાપને ઇન લાઈફ એન્ડ ઇન ડેથ કદર કરવું જોઈએ, એ લોકોની ઇજ્જત કરવું જોઈએ. અલ્લાહ તાલા પહેલાં મને અને બધા સંભળવાને તોફી દે. એક બીજું વસ્તુ ભૂલી જામતી પહેલાં કે મા બાપના કબરને વિઝિટ કરવા બી જવું જોઈએ એ લોકો ગુજરી જાય પછી. તો કદાચ કોઈ સંભળતું હોય અને વિચાર કરતું હોય કે મારા મા બાપ તો ગુજરી ગયા, તો હું એ લોકો માટે કેવી રીતે ઓબે કરું, રિસ્પેક્ટ કરું, કેવી રીતે એ લોકોના રાઇટ્સ ફૂલફિલ કરું. મરહૂમ મા બાપનો એક રાઈટ છે કે આપણે એ લોકોના કબર પર જાય. ઓફકોર્સ આ મેન માટે છે કે મેન લોકો કબર પર જાય, મા બાપના કબર પર જાય અને એ લોકો માટે પડીને બક્ષે, દુઆ કરે. તો આપણે આ બી કરવાની કોશિશ કરવું જોઈએ. અલ્લાહ તાલા બધાને તૌફીક દે. આમીન.
નિકલા જો કોઈ બદબખ્ત ઇસ્લામ કો ઢાને પર, નિકલા જો કોઈ બદબખ્ત ઇસ્લામ કો ઢાને પર, નિકલા જો કોઈ બદબખ્ત ઇસ્લામ કો ઢાને પર, હર જા પે ખડા દેખા કોહ સાર સહાબા કો, ચહેરા રિસાલત ને મેયાર સહાબા કો,
ચાલો હવે આપણે સાંભળે કે આજે હાજરાબાઈ ને હસનભાઈ હું કહેતા છે. હસનભાઈ ખાવા બેઠા અને ખાતી વખત ઇવને કઈ મજા નહીં આવી, તો ઇવને હાજરાબાઈને કહ્યું, હાજરા તું આજે ખાવામાં એટલું સોલ્ટ લાખેલું છે, એટલા મરચા લાખેલા છે, મારાથી ખમાતું બી નહીં અને કઈ મજા નહીં આવતી છે ખાવામાં. તો હાજરાબાઈએ કહ્યું, તમે તો શિકાયત જ કરા કરે, ખાવામાં કઈ પ્રોબ્લેમ બી નહીં હોય ને તમે શિકાયત કરા કરે, એમ નહીં કે ચૂપચાપ ખાયા કરે. તો હસનભાઈએ પછી કહ્યું, હાજરા તને છે ને તારી ભૂલ હોય તો તને કબૂલ કરવું જોઈએ. મૌલી સાહેબે તિદારે બયાનમાં કહેલું કે કઈ ભૂલ હોય તો કબૂલ કરવું જોઈએ, અને ઇંગ્લિશમાં બી કહેલું કે એમ્બ્રેસ યોર મિસ્ટેક, તને બી તારા મિસ્ટેક એમ્બ્રેસ કરવું જોઈએ. તો હાજરાબાઈ હસનભાઈ પાસે ગઈ અને ઇવને મોટો હગ આપ્યો. તો હસનભાઈ કે તું શું કરતી છે, હાજરાબાઈ કે હું મારી મિસ્ટેક ને એમ્બ્રેસ કરતી છે. તરાના જબ કુરાન મે ગુંજા હે. ચાલો હવે આપણે એક કિસ્સો સાંભળે. તો આજે આપણે વાત કરતા ઉઠા કે મા બાપની ઇજ્જત કરવું જોઈએ અને મા બાપના હક કેવી રીતે આપણે અદા કરવું જોઈએ. અને આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે મા બાપને ખુશ કરવું, મા બાપને રાજી કરવું, તો આપણે એ લોકોની દુઆ મળે. તો મા બાપ હજુ જીવતા હોય તો એ લોકોની દુઆ લઈ લેવું જોઈએ. દુઆ બહુ પાવરફુલ હોય. અને મા બાપ ગુજરી જાય પછી આપણને ખબર પડે કે મા બાપની દુઆ હવે ચાલી ગઈ. કેટલા લોકો કે મારા મા બાપના દુઆઝના જરીએ મને આ મારી લાઈફમાં કેટલી બરકત મળે, સુભાનઅલ્લાહ. તો આપણે મા બાપની કદર કરવું જોઈએ, ઇજ્જત કરવું જોઈએ, એ લોકોની આપણી દુઆ મળે. બીજું વસ્તુ અને આ હદીસ છે કે મા બાપ આપણા હાથે રાજી હોય તો અલ્લાહ તાલા આપણા હાથે રાજી હોય. તો આ બી યાદ રાખવું જોઈએ કે આપણને અલ્લાહ તાલાનું પ્લેઝર જોતું હોય તો મા બાપને બી પ્લીઝ કરવું જોઈએ. મા બાપને આપણે નારાજ કરવું તો અલ્લાહ તાલા બી નારાજ રહી આપણા હાથે. તો આ કિસ્સો આજે દુઆના બારામાં છે, માની દુઆના બારામાં. એક વખત એક ઓરત આવી એક ઇમામ અહમદ બિન હંબલના સ્ટુડન્ટ પાસે, અને આ બહુ ફેમસ સ્ટુડન્ટ છે, એનું નામ હતું બકી બિન મખલદ રહીમહુલ્લા. તો બકી પાસે એક ઓરત આવી, બહુ ગભરાયેલી આવી અને ઇવનની મદદ માટે બેગ કરતી ઉઠી, રડવા લાગી કે મારો પોયરો મારા પાસેથી રોમન્સ લઈ ગયા, એને કેદ કરીને લઈ ગયા, એને પ્રિઝનર લઈ ગયા, અને મને એટલું દુઃખ છે, મને બસ એને પાછું મળવું છે, એને પાછું ઘેર લાવવું છે, મને રાતના ઊંઘ બી નહીં આવે, આખી રાત હું જાગતી રહેમ, મારા પાસે બસ એક નલ્લું ઘર છે અને મને કોઈ મળતું બી નહીં કે કોઈ મારા પાસેથી વેચાતું લઈ લે, અને બસ મને સમજ નહીં પડતી કે કેવી રીતે હું પૈસા આપું તે મારા કે મારો પોયરો ફ્રી થાય. કેમ કે તે વખત પર આપણને સ્લેવને ફ્રી કરવું હોય તો કંઈ વેલ્થ કંઈ પૈસા દેવા પડતા. તો આ માં બહુ અપસેટ હતી, કેમ કે એના પાસે બહુ દોલત નહીં હતું, નલ્લું ઘર હતું જેને કોઈને જોતું બી નહીં હતું, અને કેવી રીતે હવે રાન્સમ દે કે એનો પોયરો ફ્રી થાય અને ઘેરે પાછા આવી જાય. તો એ અપસેટ ઉઠી અને રડવા લાગી કે કેટલા દિવસ નીકળી ગયા, કેટલી રાત નીકળી ગઈ, મને કંઈ ચેન નહીં મળે, કંઈ ખુશી નહીં મળે, કંઈ સુકૂન નહીં મળે, કેમ કે એ લોકો મારો પોયરોને લઈ ગયા. તો બકી રહીમહુલ્લા જવાબ આપ્યો કે તું પાછી ઘેરે, તમે પાછા ઘેરે ચાલી જાઓ અને હું જોમ તમારું પ્રોબ્લેમને ને કંઈ કરવાની કોશિશ કરું ઇન્શાલ્લા. તો આ કહીને પછી બકી રહીમહુલ્લા ઇવનનું માથું નીચે કરીને દુઆ માંગી અને દુઆ માંગી અલ્લાહ તાલાના તરફથી આ મા માટે કે આ મા એનો પોયરોની આઝાદી માટે બહુ અપસેટ છે, રડતી છે, એની દુઆ કબૂલ કરો, આ માની દુઆ કબૂલ કરો. હજુ તો થોડાક દિવસ ચાલી ગયા, નીકળી ગયા અને ઓરત પાછી આવી બકી રહીમહુલ્લા પાસે, પણ આ વખત એનો પોયરો હાથે, સુભાનઅલ્લાહ, અને એ દુઆ કરવા લાગી બકી રહીમહુલ્લા માટે અને કહ્યું કે તમે ઇવનનો કિસ્સો સાંભળો, અલ્લાહ તમારા પર રહમ કરે. તો બકી રહીમહુલ્લા પોયરાને પૂછ્યું કે તને શું થયેલું? તો એ પોયરાએ જવાબ આપ્યો કે રોમન કિંગનો એક રોમન કિંગના સોલ્જર્સ મને કેદ કરીને લઈ ગયા, મને પ્રિઝનર લઈ ગયા, અને હવે હું એક ગ્રુપ ઓફ પ્રિઝનર્સ સાથે ઉઠો જે લોકોને ડેઝર્ટમાં ગરમીમાં દરરોજ કામ કરવા પડતું. તો અમે આખો દિવસ મગરેબ લખીને કામ કરતા ડેઝર્ટમાં, અને પછી કામ પૂરું થઈ જતું તો અમારા સુપરવાઇઝર જી ઘાડ ઉઠો સોલ્જર ઉઠો અમુને ચેનમાં પાછા બાંધીને લઈ જતો. તો એક દિવસ કામ કરીને અમે નીકળતા ઉઠા અને હું શોક થઈ ગયો, સરપ્રાઈઝ થઈ ગયો, કેમ કે મારા પગ પર જે ચેન્સ ઉઠા, શાકલ્સ ઉઠા, તે એકદમ એકલા એકલા જ પડી ગયા મારા પગ પરથી. તો જે ગાર્ડ ઉઠો, સોલ્જર ઉઠો, એ તરત મારા પાસે આવ્યો અને બૂમ પાડવા લાગ્યો, ગાર બોલવા લાગ્યો કે તું એ કેમ ચેન કાઢી લાખ્યા તારા પગ પરથી, તું કેવી રીતે કાઢી લાખ્યા. તો મેં એને સમજાવવાની કોશિશ કરી કે ના, અલ્લાહની કસમ ઉલેમ કે મેં આ શાકલ્સ ની તોડ્યા, મેં આ ચેન ની કાઢ્યા, પોતે એના જાતે નીકળી ગયા, મને સમજ બી નહીં પડે કેવી રીતે. તો એ લોકો પછી બ્લેક સ્મિથને બોલાવ્યા અને આવ્યો અને મને નવા શાકલ્સમાં ચેનમાં પાછા ટાઈ અપ કર્યા. પણ તો બી હજુ તો મેં ફ્યુ સ્ટેપ્સ લીધા એટલે ની ખબર કેવી રીતે એ નવા ચેન બી ઉતરી ગયા પગ પરથી. તો એ લોકો બધા સોલ્જર્સ ને બ્લેક સ્મિથ બધા પઝલ ઉઠા, શોક ઉઠા. એ લોકોને સમજ નહીં પડતી હતી કે હું થાતું હતું. તો એ લોકો પછી એ લોકોના પ્રીસ્ટ, રોમન્સના પ્રીસ્ટ એ લોકો બોલાવી લાવ્યા કે આ કઈ જાતનું મિરેકલ છે કે હું આ હું થાતું છે. તો એ પ્રીસ્ટે પછી મને પૂછ્યું, પોયરો કે પ્રીસ્ટે મને પૂછ્યું કે તારા પાસે માં છે કે. તો મેં જવાબ આપ્યો કે હા મારા પાસે માં છે. તો પ્રીસ્ટે કહ્યું એવું લાગે કે તારી માં તારા માટે દુઆ માંગી અને આ દુઆ કબૂલ થઈ ગઈ, તો બહેતર છે કે તને આઝાદ કરવામાં આવે. તો તે વખતે જ સોલ્જર્સ મને ફ્રી રિલીઝ કરી લાખ્યા અને એ લોકો મને ગાર્ડ કર્યા અંતિલ મેં ઇસ્લામિક ટેરેટરીમાં પાછો પહોંચી ગયો તા લગીન. તો બકી રહી મોહલ્લા આ હંભરીને પૂછવા લાગ્યા કે આ કયો દિવસ ઉઠો અને કેટલા વાગે તમારા ચેન નીકળી ગયા પગ પરથી. તો એ પોયરોએ જવાબ આપ્યો અને એ લોકોએ ત્યારે એ લોકોને સમજ પડી, બકી રહીમુલ્લાને બી સમજ પડી કે જ્યારે બકી રહીમુલ્લાએ દુઆ માંગી કે આ માં બહુ અપસેટ છે, મને દુઆ કબૂલ કરો, તે વખત પર આ મિરેકલ થયેલું કે એ શાકલ્સ એકદમ ઓન ધ ઓન તૂટી ગયા અને નીકળી ગયા આ પોયરાના પગ પરથી. સુબહાનલ્લાહ. તો આ કિસ્સોથી આપણે શું શીખે? પહેલું વસ્તુ મેં કહ્યું કે આપણાને આપણા ઓલાદ માટે દુઆ કરવું જોઈએ. દુઆ, પેરેન્ટ્સની દુઆસ બહુ સ્ટ્રોંગ છે, બહુ પાવરફુલ છે, અલ્લાહ તાલા કબૂલ કરે. તો આપણે આપણી ઓલાદ માટે દુઆ કરવું જોઈએ. નંબર ટુ, આપણા મા બાપ હજુ જીવતા હોય તો આપણે એ લોકોની દુઆ લેવું જોઈએ. કેવી રીતે? એ લોકોને ઓબે કરવાથી, રિસ્પેક્ટ કરવાથી, કદર કરવાથી એ લોકોની દુઆ લેવું જોઈએ. અને ત્રીજું વસ્તુ આપણને યાદ રાખવું જોઈએ કે લાઈફમાં બધા પાસે શાકલ્સ હોય, ચેન્સ હોય, જેનાથી આપણે ટ્રાપ્ડ રહે, પ્રિઝનર રહે. કોઈ લોકો પાસે મેરેજ પ્રોબ્લેમ્સ હોય, કોઈ લોકો પાસે ઓલાદની હોય, કોઈ લોકો પાસે ફાઇનાન્શિયલ બર્ડન હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, બધા પાસે કંઈ ને કોઈ ચેન્સ હોય, શાકલ્સ હોય. આપણે બધા પ્રિઝનર છે ટુ સમ સોર્ટ ઓફ પ્રોબ્લેમ. તો આપણા બધા પાસે ટોફિક છે કે આપણે હાથ ઊંચા કરીને અલ્લાહ તાલા પાસેથી માંગે. અને જ્યારે આપણી દુઆ બહુ ડીપ હોય, સિન્સિયર હોય, આપણે અલ્લાહ તાલાના અગાડી બેગ કરે, રડે, સિન્સેરિટીથી દુઆ કરે, તો જ પછી આપણાથી આ લાઈફના પ્રોબ્લેમ્સ અને શાકલ્સથી આપણને છુટકારો મળે. તો આપણને પોતાના માટે દુઆ કરવું જોઈએ, મા બાપની દુઆ લેવું જોઈએ અને આપણી ઓલાદ માટે બી દુઆ કરવું જોઈએ. તો આ જે લોકો ડોહા લોકો છે અને સંભળતા છે આજે, એ લોકોને હું કેમ કે તમારી ઓલાદ માટે દુઆ કરતા રહેવો. કોઈ મા બાપ કદાચ અપ્રિશિએટ તો કરતા હોય કે મારી ઓલાદ મારા માટે કંઈ કરે, પણ કેની કે કદાચ એ લોકો શુકર અદા નહીં કરે કે દુઆ નહીં કરે. તો જ્યારે આપણી ઓલાદ આપણા માટે કંઈ કરે, આપણે દુઆ દેવું જોઈએ તરત કે અલ્લાહ તને ગુડ હેલ્થ દે, અલ્લાહ તને નેક બનાવે, અલ્લાહ તને બરકત દે, અલ્લાહ તાલા તને ખુશ રાખે, અલ્લાહ તાલા તને દુનિયા અને આખિરતમાં ખુશી દે, અલ્લાહ તાલા તને તારા ઘરમાં બી બરકત દે. એની સિમ્પલ દુઆ બી આપણે કરે તો અલ્લાહ તાલા ઇન્શાલ્લાહ કબૂલ કરે. તો મા બાપ માટે, ડોહા લોકો માટે બી આ બહુ ખાસ એડવાઇસ છે કે આદત બનાવો કે તમારી ઓલાદ માટે દુઆ કરે. ઇવન ઓલાદ મા બાપ ઇવન સિમ્પલ જઝાકલ્લા કે તો આમીન બોલવું જોઈએ દુઆને. જઝાકલ્લાનું મતલબ હું કે અલ્લાહ તાલા તને રિવોર્ડ દે, સવાબ દે. તો આપણને આમીન તરત કહેવું જોઈએ. તો અલ્લાહ તાલા આપણે બધાને તોફિક દે, અલ્લાહ તાલા આપણે બધાને અન્ડરસ્ટાન્ડિંગ દે, આપણને મા બાપ સાથે ગુડ રિલેશનશીપ દે, ઓલાદ સાથે ગુડ રિલેશનશીપ દે, અને અલ્લાહ તાલા આપણે બધાને જન્નત નસીબ કરે. આમીન. ને આટલે આપણું ગુજરાતી એક્સપ્રેસ શો આજે પૂરું થઈ ગયું. સાંભળવા હારું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ શીખવાનું મળ્યું અને દુઆ જ કે અલ્લાહ તાલા આપણે એના પર અમલ કરવાની તોફીક દે. મારું નામ છે સારાભાઈ. સાંભળતા રહેજો એવરી વીક અને તમારી તબિયત સાચવજો. મને તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો. ફી અમાનિલ્લા. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુ.